તારીખ 2/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 185 અને 187 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 685
પત્રાંક 185 સુભાગભાઈ ઉપરનો 13મો પત્ર છે. હમણાં અમે સુભાગભાઈ ઉપરના પત્રો કન્ટિન્યુ શરૂ કર્યા છે, બીજા પત્રો વચ્ચે મૂકી દઈએ છે. સુભાગભાઈ અને કૃપાળુદેવ વચ્ચે એવો પત્ર વ્યવહાર છે, અને કેટલાક જે એમના સુભાગભાઈના પત્રોથી શરૂ નથી થયા પણ એ પછી સાથે લેવાના છે. સુભાગભાઈ હા છે, પછી સુભાગ પ્રત્યે છે ને એમાં કેટલાક પત્રો છે. હૃદયરૂપ શ્રી સુભાગ એમાં જે સંકલન ની અંદર સુભાગભાઈ ના પત્રો કેટલાક લેવાના છે. ઓલામાં સુભાગ પ્રતિ માં છેલ્લે 5 લીધા છે, અને આમાં 40 પત્રો છે. એ હજી ક્રમ નથી આવ્યો, લગભગ 300 પછીના પત્રોમાં એ શરૂ થાય છે. આજે હૃદય ભરાયું છે, જેથી વિશેષ ઘણું કરીને આવતીકાલે લખીશ. હૃદય ભરાવાનું કારણ પણ વ્યવહારિક નથી, કોઈ પારમાર્થિક ભાવો છે. પોતાનું હૃદય ખૂબ ભરાય એવું છે, એટલે ખૂબ ફિલિંગમાં આવી ગયા છે પોતે. એટલે પોસ્ટકાર્ડ લખતી વખતે જ હવે આવતીકાલે લખીશ એમ કરીને કહ્યું છે. સર્વ પ્રકારે નિશ્ચિંત રહેવા વિનંતી છે. ક્યાં કહેતે હૈ કે આજ હમારા હૃદય ભર ગયા હૈ, ઇસલિયે પોસ્ટકાર્ડ મેં લિખ દીયા કે મેં કલ લિખુંગા. ફિર તો કલ નહીં લિખા હૈ, યાર લિખા હો તો પત્ર નહીં હૈ, યા તો એક હફ્તે બાદ કા હૈ. અમાસનો પત્ર સીધો છે, 14 નંબરનો. હૃદય ભર જાને કા કારણ ભી વ્યવહારિક નહીં હૈ, મતલબ પારમાર્થિક કોઈ કારણ છે. હૃદય ભરાયા હૈ તો જબ તક વો ખોલે નહીં વહાં તક બતા નહીં સકતે કે મન મેં કોણ સા પરિણામ હુએ થે. કલ્પનામાં તો અનેક પ્રકાર છે આની અંદર. તો પૂર્ણ કૃપાળુદેવનો પુરુષાર્થ જો છે એ જ ભવે મોક્ષે જવા માટે પોતે અભિપ્રાયમાં બહુ મજબૂત હતા. પુરુષાર્થનો ઉપાડ પણ શરૂઆતથી બહુ સારો હતો, અને વર્તમાન પરિસ્થિતિ જોઈને કદાચ હૃદય ભરાઈ આવ્યું હોય. જાતિસ્મરણ જ્ઞાન હતું, કોઈ પૂર્વનો કોઈ પ્રસંગ લક્ષમાં આવ્યો હોય, એનાથી પણ હૃદય ભરાઈ આવ્યું હોય કઈ કહી ન શકાય. એમ પણ બને અનેક કારણો છે. ભૂત ભવિષ્ય વર્તમાન એમાં પણ અનેક કારણ અનેક પ્રસંગ સંભવિત છે. એમ પણ બની શકે. ભક્તિથી પણ હૃદય ભરાઈ જાય. હા કઈ કહેવાય નહીં. સુભાગભાઈ પ્રત્યેના કોઈ ભાવથી પણ હૃદય ભરાય એવું કઈ કહી શકાય, નિશ્ચિત કઈ ન કહી શકાય. અનેક કારણો હોય શકે છે, ફિર ભી સુભાગભાઈ કો ઇતના લિખા હૈ કે સર્વ પ્રકાર સે નિશ્ચિત રહેને કી મેરી વિનંતી હૈ. આપકો કોઈ ચિંતા કરને કી આવશ્યકતા નહીં હૈ. ચિંતા હો જાય અલગ બાત હૈ, ચિંતા કરને કી કોઈ જરૂરત નહીં હૈ. નિશ્ચિંત રહીએ. वो कुछ व्यवहारिक आर्थिक स्थिति बहुत कमजोर थी, तो कभी चिंता हो जाती थी। वो लिखते थे कि आपको कोई चिंता करने की जरूरत नहीं है, जो भी उदय आया है आपकी योग्यता को देखते हुए वो कल्याणकारी हो जाएगा। उदय भी भले ही प्रतिकूलता का उदय है, फिर भी वो कल्याणकारी हो जाएगा। योग्यतावान जीव के लिए एक ऐसा नियम है कि प्रतिकूलता में ही वो और आगे बढ़ते हैं, और आगे बढ़ने में प्रतिकूलता उनको निमित्त होती है। इसलिए एक जगह उन्होंने लिख दिया है कि इस काल में मुमुक्षु जीव को प्रतिकूलता का आना वो तिरने के बराबर है। संसार तिरने में वो अधिक निमित्त पड़ते हैं, अधिक सहायक बन जाते हैं। इसलिए जो आत्मार्थी होते हैं वो कभी प्रतिकूलता से घबराते नहीं, कभी डरते नहीं। जगत के सभी मनुष्य प्रतिकूलता आए पहले उसकी कल्पना से भी घबराते हैं, प्रतिकूलता आ जाएगी तो, और इसलिए प्रयत्नवान भी रहते हैं कि कहीं प्रतिकूलता नहीं आ जाए, जबकि आत्मार्थी को वो सवाल नहीं है। उनको तो एक दृढ़ निश्चय है कि जैसे जैसे प्रतिकूलता बढ़ेगी मेरा पुरुषार्थ बढ़ेगा, मैं और अपने मार्ग में आगे बढ़ूंगा इस वक्त, और ऐसा ही मेरा प्रयत्न रहेगा। और इसके लिए मैं आगे से मैं तैयार हूँ, ऐसा उनका अभिप्राय है। इसलिए वो कभी भावी प्रतिकूलता से भी डरता नहीं, वर्तमान प्रतिकूलता से भी डरता नहीं। फिर भी कभी कोई परिणाम हो जाते हैं तो उसका उसको खेद होता है। यहाँ तो एक वाक्य लिखा है, सर्व प्रकार से निश्चिंत रहना। बस कोई इतने बड़े महापुरुष इतनी बात कह दे तो उनको कितना आधार मिल जाता है कि चलो जो उनकी आज्ञा है। यहाँ तो विनंती शब्द लिखा है, फिर हमको तो चिंता होनी नहीं चाहिए, जैसा भी होगा देखा जाएगा। विनित आज्ञांकित रायचंद, विनित आज्ञांकित रायचंद शुरू थी। सुभाष भाई प्रति खूब बहुमान, एमने आपनो कृपा पत्र मिलो एम ज लखे, आपनो पत्र मिलो नहीं, आपका कृपा पत्र मिला है। બે વાત થઈ શકે, વિશેષ શબ્દ પણ થઈ શકે છે, બે અર્થ તો બે થઈ શકે છે। કોઈ વાર તો શું હોય છે કે ટ્રેડિશનલ પણ લખાય છે, ટ્રેડિશનલ પણ લખવાની પદ્ધતિ હોય છે, પત્રની પદ્ધતિ હોય એ પ્રમાણે। પહેલે કે સમયમાં મારે ગ્રાન્ડફાધર જો પત્ર લિખતે થે, મહાશુભ સ્થાને રારાશ્રી, રારાશ્રી એટલે રાજ્યમાન રાજેશ્વરી રારાશ્રી, એક લિખને કી પદ્ધતિ હૈ, બહુ યોગ્ય શુભ સ્થાને, પછી ભલે મુંબઈ હોય તો શુભ સ્થાને, ટ્રેડિશનલ લખવાની પદ્ધતિ હોય છે। पत्र 187। प्राप्त थयेला सत्स्वरूपने अभेद भावे अपूर्व समाधिमा स्मरू छु। પ્રાપ્ત થયેલા એટલે અનુભવમાં આવેલું એવું જે પોતાનું પરમાત્મ પદ સત્સ્વરૂપ માને પરમાત્મ પદ અનુભવમાં આયા હુઆ પરમાત્મ પદ નિજ પરમાત્મ પદ વો કોઈ તીસરા નહીં હૈ સેકન્ડ પર્સન નહીં અભેદ ભાવ સે મેને ખુદ મેં હી હું અભેદ ભાવ સે અપૂર્વ સમાધિમાં સ્મરણ કરતા હું વિકલ્પમાં સ્મરણ નથી કરતો અપૂર્વ શાંતિમાં એનું સ્મરણ કરું છું મેરે મેરી અવસ્થા મેં જો શાંતિ કી એક પરિણતિ કી ધારા ચલતી હૈ વો દિન પ્રતિદિન અપૂર્વ અપૂર્વ હોતી જા રહી હૈ ઉસમે મેં મેરા સ્વરૂપ કા સ્મરણ કરતા હું ઉસકો લેકર કે એસે ખાલી વિકલ્પ નહીં હોતા હૈ આત્મભાવ ભી બઢતે હુએ આત્મભાવ અપૂર્વ અપૂર્વ મહાભાગ્ય શાંત મૂર્તિ જીવન મુક્ત શ્રી સૌભાગભાઈ ક્યાં લિખા મહાભાગ્ય કેસે મહાભાગ્ય હુએ આર્થિક સ્થિતિ તો કમજોર થી બિલકુલ સંસાર મેં તો જિસકો અનુકૂળતાએ બહોત હોતી હૈ ઉનકો ભાગ્યશાલી માના જાતા હૈ યહાં વો બાત નહીં હૈ एक ऐसा कोई आत्मकल्याणकारी सुयोग प्राप्त हुआ है तो और जिसकी होनहार ऐसी है कि निर्वाण पद में मोक्ष पद में चले जाएंगे ऐसी भाग्य की निशानी देख करके लिखा है कि महाभाग्य मौको एवं जो तो कृपाणु देव जेवा इमने मिली गया મહાભાગ્ય સંયોગ કે અપેક્ષા સે ઉસકો પુણ્ય યોગ કહેતે હૈ જો સબસે સર્વોત્કૃષ્ટ બઢિયા સે બઢિયા પુણ્ય યોગ થા કે એસે મહાપુરુષ કા સુયોગ હુઆ ઇસલિયે લિખા હૈ કે મહાભાગ્ય પાત્રતા કે કારણ સે ભી ઉનકા તો દોનો બાત થી ઇસલિયે ભાગ્યશાલી બોલે ને ઇસલિયે તો ભાગ્યશાલી બોલે એક સાથે બે વાત પણ હોય શકે યોગ્યતા હતી એ વાત તો ચોક્કસ છે અને યોગ્યતા વાળાને મોટિવેટ કરે તો એ સહજ વાત છે સ્વાભાવિક વાત છે એ થતું પણ એ બધું ગૌણ છે એ બધું બનેલું છે પણ એ બધું ગૌણ છે મુખ્ય વાત આ છે જીવન મુક્ત શબ્દ વાપર્યો છે હજી તો મોક્ષની ભૂમિકા બહુ સારા વિશેષણો વાપર્યા છે તો એને રિસ્પોન્સ પણ આપે છે યોગ્યતા જોઈને એક નાની રિસ્પોન્સ પણ આપે છે વિશેષ યોગ્યતા જોઈને વિશેષ રિસ્પોન્સ પણ આપે છે એ પણ પૂરીપૂરી એ વાત પણ સહજ જ છે એવું બને છે અને એમની યોગ્યતા ઘણી સારી હતી એ વાત પણ નિર્વિવાદ છે અત્રે આપની કૃપાથી આનંદ છે અત્રે અમને આનંદ છે એમ ન લખ્યું અત્રે આપની કૃપાથી અમને આનંદ છે, આપને નિરંતર વર્તો એ આશીષ છે, આશીર્વાદ આપ્યા છે, એવો આનંદ આપને પણ નિરંતર વર્તો એવું અમારો આશીષ છે. સુભાગભાઈ આશીર્વાદ લખતા નહોતા, આ તો લખવાને ઠેકાણે હતા એટલે લખી નાખ્યો. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી, જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. છેવટનું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપ અને છેવટની દશા એટલે મોક્ષ દશા, એ બે સાથે સમજાય છે. એ સમજાવવામાં સમજાયામાં અહીંયા તો મૂળ સ્વરૂપની વાત છે, સ્વરૂપ લીધું છે ને, છેવટનું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, સમજાયામાં અને અનુભવાયામાં, એટલું સમજાણું નથી, અનુભવ ગોચર પણ થયું છે, સ્વાનુભવ પણ થયો છે, અને તેમાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી, એટલે કોઈ પણ જાતના વિપર્યાસ વિના સમ્યક પ્રકારે અમને અમારા મૂળ સ્વરૂપનો અનુભવ થયો છે. મૂળ સ્વરૂપ હૈ આત્મા કા, જો મૂળ સ્વરૂપ હૈ વો પરમાત્મા પદ હૈ, પરમ પદ હૈ. વો સ્વરૂપ સમજ મેં ભી આયા હૈ, અપની બાત લિખતે હૈ, ઓર અનુભવ મેં ભી આયા હૈ. સમજ મેં તો સ્વવિકલ્પ દશા હોતી હૈ, અનુભવ મેં નિર્વિકલ્પ દશા હોતી હૈ. બહુત અચ્છી તરહ વો સમજ મેં આયા હૈ, બહુત અચ્છી તરહ અનુભવ મેં ભી આયા હૈ. જૈસા હૈ વૈસા સર્વ પ્રકાર સે સમજ મેં આયા હૈ, અતિ સ્પષ્ટ અનુભવ ઓર અતિ સ્પષ્ટ વો અનુભવ કી સમજ હૈ ખુદ કો, ઉસકો વિશદ કહેતે હૈ શાસ્ત્ર ભાષા મેં, ઉસકો વિશદ કહેતે હૈ, એસે વિશદ પરિણામ, સ્પષ્ટ નિર્મળ સ્ફુટ. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ એટલે ડિગ્રીમાં જે કમી હૈ પૂર્ણતા હોને મેં, મોક્ષ દશા હોને મેં, ઉતના બાકી હૈ, નિકાલ કરકે બાકી તો સર્વ પ્રકાર સે અનુભવ મેં આયા હૈ. ડિગ્રી નહીં આઈ હૈ લેકિન અનુભવ સમજ મેં તો આ ગયા હૈ. એક દેશ સમજાયા વિના રહ્યો નથી અનુભવ, એક દેશ મેને વો જો પૂર્ણતા હૈ વો અનુભવ મેં નહીં આઈ હૈ, સમજ મેં તો આ ગઈ હૈ કે મોક્ષ દશા કૈસી હોતી હૈ ઓર હમારી મોક્ષ દશા કૈસી હોગી વો ભી સમજ મેં આ ગઈ હૈ, અનુભવ મેં વો બાત બાકી હૈ. એક દેશ, દેશ એટલે ભાગ, દેશ એટલે અંશ, અંશ અથવા ભાગ, ડિગ્રીનો ભાગ બાકી છે, બાકી પ્રત્યક્ષ સાક્ષાત્કાર જો સ્વરૂપ કા હોતા હૈ, પરમાત્મા ખુદ કા હોતા હૈ, એકદમ જૈસે કેવલ જ્ઞાન મેં અનુભવ હોતા હૈ વૈસા હી હોતા હૈ, વૈસા હી જ્ઞાન મેં આતા હૈ, વૈસા હી સમજ મેં આતા હૈ, અનુભવ પૂર્વક એસી બાત હૈ. ગુરુદેવ એસા કહેતે થે, નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં જેવો કેવળ જ્ઞાનમાં તીર્થંકર દેવે સર્વજ્ઞ પરમાત્માએ આત્મા જોયો છે એવો અનુભવમાં આવે છે, એમ કહેતા જેવો સર્વજ્ઞને જ્ઞાનમાં આવે છે એવો અહીં ચોથા ગુણ સ્થાને અનુભવમાં આવે છે. એટલું સ્પષ્ટ હોય છે જ્ઞાન, કેમ કે પ્રત્યક્ષ જ્ઞાન છે ને, અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવું? અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન છે. પરંતુ યોગ, યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. યોગ એટલે મન વચન અને કાયાની જે પ્રવૃત્તિ છે એ સંગવાળી છે. મુંબઈથી લખે છે ને, ઉસમે સંગ હૈ. યોગ સે અસંગ હોને કે લીએ मुनि बनकर वनवास में चले जाना चाहिए, फिर वहां कोई प्रवृत्ति नहीं है। मुनिराज को कोई सांसारिक प्रवृत्ति नहीं होती। सांसारिक क्या, कुटुंबिक तो है ही नहीं, व्यवसायिक तो है ही नहीं, लेकिन मुनिराज को सामाजिक प्रवृत्ति भी नहीं होती। और उसमें लौकिक समाज की तो नहीं, लेकिन धार्मिक समाज की भी प्रवृत्ति मुनिराज को नहीं होती। जैसे कहीं भी मंदिर बनाना हो तो उसके फंडफाला की प्रवृत्ति में मुनिराज करना कराना अनुमोदना मन से वचन से काया से 9 कोटि से 3 × 3 9 प्रकाश में 1 प्रकाश से नहीं होता। तो मन वचन काया में कुछ संग नहीं है, वो असंग दशा में है। मुनिराज है वो असंग दशा में है। ऐसा होने के लिए वनवास की आवश्यकता है, और ऐसा होने से यह देश यानी यह भाग यह अंश अनुभव में आएगा। जब मुनि होंगे तो बाकी की बात पूरी हो जाएगी। देश चरित्र नहीं बात नहीं, मुनि था चारित्र तो पीछे सर्व चरित्र थी गए। सर्व चरित्र नहीं बात, वनवास में जवाने बात है। एटले मुनि दशा ने
एना पहला जे एक देश आयो थे ना, एक देश छोड़कर बाकी सब अनुभव में आया।
हाँ, तो हवे के एना माटे ए देश नो निर्देश कर्यो आया कि ए देश क्यारे अनुभवाशे, के असंग थवा असंग थशे त्यारे, असंग थवाशे त्यारे, एम लिख्यु छे के असंग थवा वनवासनी आवश्यकता छे, अने एम थवाथी एटले असंग थवाथी ए देश एटले बाकीनी जे डिग्री छे अधूरी એ પૂરી થઈ જશે, પૂરી અનુભવ ગોચર થઈ જશે। અર્થાત ઉસમે હી રહેને કા હોગા, ફિર હમ આત્મા સે બહાર નિકલેંગે નહીં, ઉસમે હી રહે જાયેંગે। અભી 2-3 મહિના હુઆ હૈ પ્રવેશ હોને મેં, લેકિન દેખો ક્યા ભાવના હૈ, મુનિપદ કી ભાવના હૈ, सर्वांश स्वरूप में रह जाने की भावना है। उसमें ही रहने का होगा और परिपूर्ण लोकालोक ज्ञान उत्पन्न होगा, माने केवल ज्ञान की सर्वज्ञ दशा की उत्पत्ति हो जाएगी, और ऐसे उत्पन्न करने की वैसे आकांक्षा नहीं है, वैसे उत्पन्न करने की आकांक्षा नहीं है, यानी हमारी पर्याय प्रधानता नहीं है। द्रव्य दृष्टि से तो वो बात भी हमको बिल्कुल गौण है, ये द्रव्य दृष्टि का जोर है, आकांक्षा नहीं है। मोक्ष पर्याय की भी आकांक्षा नहीं है, क्यों कि परिपूर्ण मुक्त स्वरूप खुद ही हम है, हम ही खुद है। अब मोक्ष उसमें करने का तो कोई सवाल पैदा नहीं होता। स्वरूप में मोक्ष नहीं करना है, अवस्था में मोक्ष होगा वो ज्ञान हो जाता है, मेरे में नहीं। किसमें? दृष्टि ऐसा ऐसे कहती है कि अवस्था में मोक्ष होगा, मेरे में नहीं। मेरे में मोक्ष करने रूप भाव एक भ्रांति है, और वो भ्रांति मुझे छूट गई है। मेरे में मोक्ष प्रकट करना, मेरे स्वरूप में मोक्ष प्रकट करना, ये एक भ्रांति है, और वो भ्रांति मुझे छूट गई है, इसलिए मोक्ष मेरे में नहीं करना है। अवस्था में मोक्ष अपने स्वकाल में हो जाएगा, हुए बिना रहेगा नहीं। अब कहते हैं कि आकांक्षा रही नहीं, फिर वो कैसे उत्पन्न होगा? कि जिसको आकांक्षा नहीं है ऐसी सम्यक दृष्टि द्रव दृष्टि है उसको ही उत्पन्न होता है, दूसरे को उत्पन्न होता नहीं, तो फिर कैसे होगा? सुभाग भाई को विषय की गहनता में गहराई में ले जाते हैं कि देखो दृष्टि क्या चीज है। मुमुक्षुता में तो मोक्ष की अभिलाषा होती है और पूर्ण पद का लक्ष्य होने से ही दृढ़ मुमुक्षुता उत्पन्न होती है। जब दृढ़ मुमुक्षुता उत्पन्न होती है स्वरूप की अपूर्व अंतर खोज में वो जीव चला जाता है। जब स्वरूप की अपूर्व अंतर खोज से स्वरूप का भाव भाषण होता है परिणमन एकदम गुनाट खाता है। अरे ये तो कोई ऐसा स्वरूप है कि जिसमें मोक्ष करने का सवाल ही पैदा नहीं होता, अनंत गुण से भरपूर है, कोई गुण उत्पन्न करना भी नहीं है और वहां दोष है नहीं तो कोई दोष मिटाने का भी सवाल नहीं, ऐसा तो मेरा स्वरूप है। और ऐसा स्वरूप की उतनी मुख्यता आ जाती है, उतनी मुख्यता आ जाती है कि मोक्ष की अब मेरे जरूरत नहीं है, आकांक्षा नहीं है। हाँ, ऐसा दृष्टि का जोर आता है कि परिणाम की बात करो ही मत, परिणाम की बात तो करो ही मत। क्यों? कि अभी तक वो परिणाम की मुख्यता कर करके उसका अहम भाव कर करके तो मैं डूबा, भ्रांति में रहा, अब वो भ्रांति में हमको नहीं पड़ना है। पर ये स्वकाल में होती रहेगी, हम हमारे जगह बराबर आ गए हैं, अभी हम हमारे स्वस्थान में विराजमान हैं, हमको अभी पर्याय की कोई दरकार नहीं है। और उसी की पर्याय सीधी चलती है, सम्यक चलती है। दो पर्याय में सावधानी रखते हैं उसकी पर्याय सीधी चलती नहीं, ऐसा हो जाता है, क्योंकि वो स्वरूप की सावधानी चुक जाता है। इसलिए लोगों ने नहीं समझा तो एनु कारण है कि कई भूमिका में क्यारे केवो पलटो मारे छे अने आखो प्लेटफॉर्म बदलाय छे उभा रहेवानो, पर्याय में उभो तो ई प्लेटफॉर्म बदलाय ने सीधो द्रव में उभो रही जाय छे, ई केवी रीते थाय छे ई न समझाय એટલે વિરોધ લાગે છે। બાકી એમ જ યથા ક્રમે એમ જ થાય, બીજી રીતે થાય જ નહીં। શું ત્યારે જ થાય, ત્યાં સુધી ન થાય। એ પહેલા એક ખ્યાલ આવે છે, એ ખ્યાલ એવો આવે છે કે શરૂઆતથી લઈને પૂર્ણતાની દશા તો સહેજ થાય છે, તો સહેજ થાય એવું કોઈ અવલંબન હાથમાં લાગવું જોઈએ। એવું કયું અવલંબન છે કે સહજ દશા બધી થાય, કરવી ન પડે? કેમ કે કરવી પડે એમાં આકુળતા છે, કર્તૃત્વમાં આકુળતા માલુમ પડે છે, જે કર્તૃત્વ ભાવ છે એમાં આકુલતા માનવું પડે છે, એટલે એ સહજતા બાજુ ઢળે છે। અને એ અવલંબનની શોધ એ અપૂર્વ સ્વરૂપની શોધ છે, એટલે એની ખોજમાં જાય છે। જે ખોજમાં જાય છે અપૂર્વ ભાવે એને એનો પત્તો લાગે છે, જેવો પત્તો લાગે છે એ સ્વરૂપ અદ્ભુતથી અદ્ભુત હોવાને લીધે, કેવું સાક્ષાત સિદ્ધ પદ, લોટરી લાગી કહેવાય કે નહીં, પોતાના સ્વરૂપે જોવે, પોતે જ છે એમ જોવે, એને કેટલી મુખ્યતા આવે, એ પરિણામનો વિષય ત્યારથી ગૌણ થાય છે, એમાંથી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે છે। એટલે એમ કહે છે કે એની આકાંક્ષા નથી છતાં કેમ ઉત્પન્ન થશે, વો ભી એક આશ્ચર્યકારક હૈ, ફિર ભી કૈસે ઉત્પન્ન હોગા, વો ભી એક આશ્ચર્યકારક હૈ। પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો હોવા હી હૈ, परिपूर्ण स्वरूप ज्ञान तो वही है, और यह समाधि में से निकल करके लोकालोक दर्शन के प्रति जाने का कैसे बनेगा? हमको तो वो भी आकांक्षा नहीं है लोकालोक को जान के, हमारा कोई कुतूहल है ही नहीं लोक का, फिर हम तो स्वरूप समाधि में रह जाएंगे, फिर लोकालोक का ज्ञान कैसे होगा? हमारा उपयोग तो जाएगा नहीं, लोग के प्रति स्वरूप से छोड़ करके जाएगा ही नहीं उपयोग, फिर वो ज्ञान कैसे होगा। सुभाग भाई ने जिज्ञासा मान लिया हमें से, यह भी मुझे नहीं, यह मुझे, यह पण एक मने नहीं, यह भी मुझे अकेले को नहीं, परंतु इस पत्र लिखने वाले को विकल्प होता है, मुझे नहीं होता है, मैं तो सब जानता हूँ, सब समाधान मेरे को है, हम तो जानते हैं केवल ज्ञान कैसा होता है, हमको तो विकल्प नहीं है, लेकिन वो पत्र लिखने वाले को विकल्प होता है, पत्र लिखने वाला मैं नहीं, ऐसी बात आई। पत्र लिखने वाला मैं नहीं, तो केवल ज्ञान कैसे होगा, वो पत्र लिखने वाले को विकल्प होगा, होता हो तो होता होगा, शायद पढ़ने वाले को भी होगा तो होगा, लेकिन हमको नहीं है अभी, हमको तो पूर्ण समाधान है।
पत्र लिखने वाले कितने
घंटे विकल्प उदय, हम तो भिन्न है, हम तो विकल्प से भी भिन्न है, लिखने वाले से हम भिन्न है, हम लिखने वाले नहीं, हम पत्र लिखते ही नहीं, पत्र लिखते वक्त भी हम हमारे स्वरूप में हैं, कहाँ हैं हम हमारे स्वरूप में। सुगाने जी लिखते हैं कि आना जाना ये निश्चय निहाल भाई का कार्य नहीं है, व्यवहारिक निहाल भाई सोनगढ़ आए और कलकत्ता गए, आना जाना ये निश्चय निहाल भाई का कार्य नहीं है, निश्चय निहाल भाई तो अनादि अनंत जहाँ है वही है, वहां से कभी कहीं आए भी नहीं और कभी कहीं गए भी नहीं, और न आने वाले हैं न कभी जाने वाले भी हैं, ऐसा लिखते हैं पत्र में, ऐसा लिखते हैं, ऐसी बात है। फिर कुछ बात लिखते हैं वो मार्गानुसारी जीवों के लिए लिखते हैं, बहुत बढ़िया बात लिखा है। દ્રવ દ્રષ્ટિ તો એકધારી જ છે, જેને જૈન નું કેવળ જ્ઞાને જોતું નથી એને હે પરમેશ્વર તું બીજું શું દેવાનો હતો, જેને મોક્ષ પણ જોતો નથી એને તું શું આપીશ, ખુમારી છે, સુધી રાખે।